જય જીનેન્દ્ર. ભગવાન શાંતિનાથ પૂર્વભવ ચોથો ગ્રહવેકમાં અહમિન્દ્ર. આપણા ચારિત્ર નાયક તીર્થંકર શાંતિનાથ તથા તેમના ગણધર ચક્રાયુધ બંને જીવો ચોથા પૂર્વભવે ગ્રહવેકમાં અહમિન્દ્ર દેવ થયા છે. ગ્રહવેકના દેવોને દેવીઓ હોતી નથી, છતાં પૂર્વે 16મા સ્વર્ગમાં ઇન્દ્રપદ વખતે ઇન્દ્રાણીઓની વચ્ચે કે ચક્રવર્તી પદ વખતે 96,000 સુંદરીઓના સંગમાં તેમને જે પુણ્યજન્ય સુખ હતું તેના કરતાં ઘણું વધારે સુખ અહીં ઇન્દ્રાણી વગર પણ તેમને હતું. તે જ સાબિત કરે છે કે સુખ વિષયોના ભોગવટામાંથી નથી આવતું. હા, એટલું ખરું કે પૂર્વે મુનિદશામાં તેમને જેટલું મહાન વિતરાગી સુખ હતું તેટલું મહાન સુખ આ અહમિન્દ્ર પદમાં પણ ન હતું. કેમ કે સાચું સુખ તો વિતરાગતા જ છે. રાગના ફળમાં સાચું સુખ કેમ હોય? ન જ હોય ને? આ વાત તે અહમિન્દ્ર બરાબર જાણતા હતા. અને તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષે છુએ, વિતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે. આવી મુમુક્ષુ ભાવના સહિત દેવલોકનું અસંખ્ય વર્ષનું આયુ પૂરું કરીને તે બંને મહાત્માઓ મનુષ્યલોકમાં આવવા તૈયાર થયા. ભગવાન શાંતિનાથના ચોથા પૂર્વભવનું વર્ણન અહીં પૂરું થયું. ભગવાન શાંતિનાથ પૂર્વભવ ત્રીજો. વિદેહમાં ધનરથ તીર્થંકરના પુત્ર મેઘરથ તથા દ્રઢરથ. આ જંબુદ્વીપના વિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી દેશ અને તેમાં પુંડરકિણી નગરી છે તે વિદ્યમાન સમંદર ભગવાન વગેરે કેટલાય તીર્થંકરોની જન્મનગરી છે. ત્યાંથી મોક્ષમાં જવાના દરવાજા સદાય ખુલ્લા છે, તેથી સ્વર્ગના દેવોને પણ ત્યાં અવતરવાનું મન થાય છે. મહારાજા ધનરથ એ નગરીના રાજા હતા. નગરી સુંદર હતી ને તેના રાજા તેનાથી એ વધુ સુંદર હતા, કેમ કે તે એક તીર્થંકર હતા ને. અહમિન્દ્ર થયેલા આપણા બંને ચરિત્ર નાયકો ત્યાંથી ચવીને ધનરથ તીર્થંકરના પુત્રો થયા. ભગવાન શાંતિનાથનો જીવ મેઘરથ કુમાર થયો અને ગણધરનો જીવ દ્રઢરથ કુમાર થયો. તે મેઘરથ અને દ્રઢરથ બંને ભાઈઓ આત્મજ્ઞાની, શાંત પરિણામી, વિદ્વાન અને મનોહર હતા. ભવોભવના અને મોક્ષ સુધીના સાથી હોવાથી બંનેને એકબીજા પ્રત્યે પણ પરમ સ્નેહ હતો. બંને સાથે જ રમતા, સાથે જ જમતા, સાથે ધર્મ ચર્ચા કરતા ને પ્રભુના સમુસરણમાં કે રાજદરબારમાં પણ સાથે જ જતા. તેમની ચેષ્ટાઓ સૌને આનંદ પમાડતી હતી. બે કુકડાના ઉદ્ધારનો પ્રસંગ. એકવાર મહારાજા ધનરથ તીર્થંકર રાજસભામાં પરિવાર સહિત બેઠા હતા. યુવરાજ મેઘરથ કુમાર પણ રાજદરબારમાં બેઠા હતા ને ધર્મના મહિમાની અદ્ભુત ચર્ચા ચાલતી હતી. આહા, જે સભામાં વર્તમાન તીર્થંકર તેમજ ભાવિ તીર્થંકર એક સાથે બિરાજતા હોય તે રાજસભામાં રાજ્ય ચર્ચાને બદલે ધર્મ ચર્ચા થાય એમાં શું આશ્ચર્ય. પરંતુ એકાએક તે ચર્ચામાં ભંગ પડ્યો ને એક બીજી જ ચર્ચા ઊભી થઈ ગઈ. મહારાજા ધનરથની નજર બે કુકડા ઉપર પડી. બંને કુકડા ઘણા જનૂનથી સામસામા લડતા હતા. તે યુદ્ધ તે બંને કુકડાઓ માટે દુઃખનું કારણ હતું ને તેમાં રસ લેનારને પણ તે અશુભ ધ્યાનનું કારણ હતું. દયાળુ મહારાજાએ તરત તે કુકડાનું યુદ્ધ રોકવાની ભાવનાથી મેઘરથને સંબોધીને પૂછ્યું કે હે મેઘરથ, આ બંને કુકડાઓને એકબીજા ઉપર આટલો બધો વેરભાવ કેમ છે? ત્યારે અવધિજ્ઞાની મેઘરથ કુમારે તે બંને કુકડાના પૂર્વભાવ જાણીને કહ્યું, સાંભળો, આ એક વૈરાગ્યની વાત છે. આ બંને કુકડાનો વેરભાવ પૂર્વભાવથી ચાલ્યો આવે છે. આ બંને કુકડાના જીવો પૂર્વે સગા ભાઈ હતા, પણ એક બળદની માલિકી ખાતર તેઓ લડ્યા ને બંને એકબીજાને મારી નાખ્યા. પછી બંને જંગલી હાથી થયા, ત્યાં પણ લડીને મર્યા. પછી બંને પાડા થયા, ત્યાં પણ તે સામસામા લડીને મર્યા, પછી મેંઢા થયા ને એ જ રીતે મર્યા. અંતે તે બંને ભાઈઓ આ કુકડા થઈને અત્યારે લડી રહ્યા છે. અરે રે, એક વખતના બે સગા ભાઈઓ ક્રોધવશ સંસારમાં ભટકતા કેટલી વાર સામસામા લડી મર્યા. કશાયના સંસ્કાર જીવને કેવું દુઃખ આપે છે, કશાયથી છૂટો પડે તો જ જીવને શાંતિ મળે છે. મેઘરથની વાણી એવી શાંત ને મધુર હતી કે ક્ષણભર બંને કુકડાઓ પણ યુદ્ધ કરવાનું ભૂલીને તે સાંભળવામાં મશગુલ બની ગયા. કુકડાના પૂર્વભવની કથા સાંભળીને સભાજનો આશ્ચર્યથી વૈરાગ્ય પામ્યા ને મેઘરથના દિવ્ય જ્ઞાનની પ્રશંસા કરવા લાગ્યા. બંને કુકડા પણ પોતાના પૂર્વભવની વાત સાંભળીને એકદમ શાંત થઈ ગયા. લડવાનું બંધ કરીને બંને વિચારમાં પડી ગયા કે અરે, આ તો મારો ભાઈ. એ વખતે તે બંને કુકડાને પોતાના પૂર્વભવનું જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું. આંખમાંથી આંસુની ધાર ચાલી, વેરભાવ દૂર થયો ને ધનરથ તથા મેઘરથ પ્રત્યે ભક્તિભાવથી જોઈ રહ્યા. મેઘરથે તેમને વૈરાગ્યમય સંબોધન કર્યું. હે ભદ્ર, હવે તમે હિંસક ભાવ છોડો ને અહિંસામય જીન ધર્મનું શરણ લ્યો, તેથી આવા દુઃખમય જન્મોથી તમારા છુટકારો થાય. બંને હિંસક ભાવ છોડ્યા ને જૈન ધર્મ સ્વીકારીને અહિંસક ભાવપૂર્વક દેહ છોડ્યો. તે બંને કુકડા મરીને વ્યંતર દેવ થઈને તેમણે પોતાના ઉપકારી મેઘરથ કુમારની કેવી ભક્તિ કરી તે વાત તમે હમણાં વાંચશો. ત્યાર પહેલા બીજી એક આશ્ચર્યકારી ઘટના તે જ રાજસભામાં બની તે વાંચો. તે બે કુકડાની કથા કહ્યા પછી મેઘરથે દિવ્ય જ્ઞાનથી જાણીને સભાજનોને કહ્યું કે અત્યારે આ રાજસભામાં બે વિદ્યાધરો આવ્યા છે ને ગુપ્તપણે કુકડાના ભવની વાત સાંભળી રહ્યા છે. સભાએ આશ્ચર્યથી પૂછ્યું, અરે, એ બે વિદ્યાધરો કોણ છે ને અહીં શા માટે આવ્યા છે? મેઘરથે કહ્યું, સાંભળો, એ મજાની વાત છે. અહીં આવેલા બંને વિદ્યાધરો ચરમ શરીરી છે અને મહારાજા ધનરથ સાથે તેમને પૂર્વભવનો સંબંધ છે. મેઘરથ કુમાર પોતાના પિતા ધનરથ તીર્થંકરના પૂર્વભવની વાત કરે છે ને ધનરથ તીર્થંકર પોતે પુત્રના મોઢે પોતાના પૂર્વભવની વાત સાંભળી રહ્યા છે. એક વર્તમાન તીર્થંકરના પૂર્વભવની વાત ભાવિ તીર્થંકર કહી રહ્યા છે. પૂર્વભવમાં આ પિતાજી ધનરથ મહારાજા ઐરાવત ક્ષેત્રમાં અભય ઘોષ રાજા હતા, ત્યારે આ બંને વિદ્યાધરો તેમના પુત્રો હતા. એકવાર તે ત્રણેય જીવો સંસારથી વૈરાગ્ય પામી ને મુનિ થયા ને અભય ઘોષ મુનિરાજે તીર્થંકર નામ કર્મ બાંધ્યું. ત્યાંથી સમાધિ મરણ કરીને ત્રણેય જીવો 16મા સ્વર્ગમાં ઉપજ્યા. ત્યાંથી ચવીને અભય ઘોષ પિતા તો આ ધનરથ તીર્થંકર થયા છે ને બંને પુત્રો વિદ્યાધર થયા છે. તે વિદ્યાધરો મેરુ ઉપર જીન મંદિરોના દર્શન કરવા ગયેલા. ત્યાં અવધિજ્ઞાની મુનિરાજની પાસે પોતાના પૂર્વભવની વાત સાંભળી અને જાણ્યું કે અમારા પૂર્વભવના પિતા ધનરથ તીર્થંકર પડે અવતર્યા છે ને અત્યારે પુંડરગીરી નગરીના રાજસભામાં બિરાજી રહ્યા છે. આમ જાણીને તે વિદ્યાધરો અત્યંત સ્નેહવશ પોતાના પૂર્વભવના પિતાના અને વર્તમાન તીર્થંકરના દર્શન કરવા માટે અહીં આવ્યા છે. મેઘરથની આ વાત પૂરી થતાં જ બંને વિદ્યાધરો ખુશ થયા ને પ્રગટ થઈને ઘણા જ આદરપૂર્વક તેમણે પોતાના પૂર્વભવના પિતા ધનરથ તીર્થંકરના દર્શન કર્યા. આહા, અમારા પિતા તીર્થંકર, એમ જાણીને તેમનું હૃદય આનંદિત થયું. ફરી ફરીને ધનરથ તેમજ મેઘરથ બંને દ્રવ્ય તીર્થંકરોની સ્તુતિ કરી, બહુમાન કર્યું ને પ્રસન્નતાથી કહેવા લાગ્યા કે અહો, અમારા પૂર્વભવના પિતાજીને તીર્થંકરપણે દેખીને અમને મહાન હર્ષ થાય છે. હે દેવ, આપ ત્રિલોક પૂજ્ય છો, મોક્ષનો માર્ગ દેખાડનારા છો. પ્રભો, અમે આપના પરિવારના છીએ. જેમ આ ભવમાં આ મેઘરથ અને દ્રઢરથ આપના પુત્રો છે, તેમ અમે પણ પૂર્વભવના આપના પુત્રો જ છીએ. આપ વિદેહના તીર્થંકર છો ને ભાઈ મેઘરથ ભરતના ભાવિ તીર્થંકર છે. બંનેને દેખીને અમને મહાન આનંદ થાય છે. આમ તે વિદ્યાધરો ઘણા આનંદિત થયા ને તેમને પોતાના પૂર્વભવોનું જાતસ્મરણ જ્ઞાન થયું. તેથી સંસારથી વિરક્ત થઈને તેમણે પણ જીન દીક્ષા લીધી ને કેવળ જ્ઞાન પ્રગટ કરી મોક્ષ પદને પામ્યા. અડ્ડીદ્વીપની યાત્રા. હવે જ્યાં તે બે વિદ્યાધરો વિદાય થયા કે તરત એકાએક બે દેવો દિવ્ય વિમાન લઈને ત્યાં આવ્યા ને મેઘરથ કુમારને દિવ્ય વસ્ત્રાભૂષણ ભેટ કરીને ભક્તિથી કહેવા લાગ્યા. હે દેવ, પૂર્વભવમાં અમે બંને કુકડા હતા અને દેવ થયા છીએ. અમે નિર્દય, હિંસક, માંસભક્ષી પ્રાણી હતા. તેમાંથી જૈન ધર્મનો ઉપદેશ વડે આપે અમારો ઉદ્ધાર કર્યો છે. આપ અમારા ઉપકારી છો અને વળી ભાવિ તીર્થંકર છો. અમારા પૂર્વભવો બતાવીને આપે અમારો વેર ભાવ છોડાવ્યો ને જૈન ધર્મ પમાડ્યો. તેથી અમે દેવ થયા છીએ ને આપના ઉપકારને યાદ કરીને આપની સેવા કરવા આવ્યા છીએ. આપ અમારા દેવ વિમાનમાં અમારી સાથે પધારો ને અમે આપને અડ્ડીદ્વીપની યાત્રા કરાવીએ. અમારા વિમાનમાં બેસીને આપ મનુષ્ય ક્ષેત્રના 5 મેરુ તેમજ બીજા અનેક રમણીય તીર્થોના દર્શન કરો. મનુષ્યો જ્યાં સુધી જઈ શકે છે તે મનુષ્યોત્તર પર્વત સુધીના બધા ક્ષેત્રો અમે આપને બતાવશું. મેઘરથ કુમારે દેવોની તે વાતનો સ્વીકાર કર્યો એટલે અતિ સુશોભિત દેવ વિમાનમાં તેમને તથા તેમના પરિવારને બેસાડ્યા ને વિમાન આકાશમાં ચલાવતા ચલાવતા તે દેવો એક પછી એક બધા ક્ષેત્રો બતાવવા લાગ્યા. જો કે અવધિ જ્ઞાનથી તે ક્ષેત્રોને જાણી લેવાની તેમનામાં તાકાત હતી, છતાં સમસ્ત પરિવાર સહિત વિમાન વિહાર કરતા કરતા તેઓ બધું જોતા હતા. દેવે કહ્યું, હે સ્વામી, દેખો, આ જંબુદ્વીપની વચમાં આપણું વિદેહ ક્ષેત્ર છે ને એના મધ્ય ભાગમાં આ સુંદર સુદર્શન મેરુ પર્વત છે. જંબુદ્વીપમાંના ભરત ઐરાવત કે વિદેહ ક્ષેત્રના બધા તીર્થંકરોનો જન્માભિષેક આ મેરુ ઉપર થાય છે. આપના પિતાજી મહારાજા ધનરથ તીર્થંકરનો જન્માભિષેક પણ અહીં જ થયો હતો ને આપ પોતે હવે ત્રીજા ભવે ભરત ક્ષેત્રમાં શાંતિના તીર્થંકર તરીકે જ્યારે અવતરશો ત્યારે આપનો પણ જન્માભિષેક આ મેરુ ઉપર જ થશે. આ મેરુની ઉત્તર દિશા તરફ રમ્યક, હૈરણ્યવત અને એરવત એ 3 ક્ષેત્રો છે અને દક્ષિણ તરફ હરિવર્ષ, હેમવત અને ભરત એ પણ 3 ક્ષેત્રો છે. જંબુદ્વીપના આ 7 ક્ષેત્ર વિભાગ કરનારા 6 મહાપર્વતો છે. હિમવાન, મહાહિમવાન, નિષદ, નીલ, રુકિમ અને શિખરી, તેમની વચ્ચે મહામેરુ સુદર્શન છે. તેના ઉપર શાશ્વત જૈન મંદિરો છે. સૌએ વિમાનમાંથી ઉતરીને જૈન બિંબોના દર્શન કર્યા. અદ્ભુત શાંત વિતરાગી જિન બિંબના દર્શનથી સૌને ઘણી પ્રસન્નતા થઈ. મેઘરથ કુમારે તો ક્ષણભર આત્મધ્યાન કરીને શાંત રસ પી લીધું. પછી વિમાનમાંથી ઉતરીને જિન બિંબોના દર્શન કર્યા. અદ્ભુત શાંત વિતરાગી જિન બિંબની દર્શનથી સૌને ઘણી પ્રસન્નતા થઈ. મેઘરથ કુમારે તો ક્ષણભર આત્મધ્યાન કરીને શાંત રસ પી લીધો. પછી વિમાનમાં બેસીને આગળ વધ્યા. તેઓ દેવોએ પુનઃ ભરત ક્ષેત્ર ઉપર ચક્કર લગાવીને બતાવ્યું, હે સ્વામી, દેખો, આ અયોધ્યાપુરી, અહીં ઋષભદેવ વગેરે અનંત તીર્થંકરો જન્મ્યા છે. તેની બાજુમાં આ હસ્તિનાપુરી છે. ભગવાન ઋષભદેવ, મુનિરાજને શેરડીના રસ વડે સૌથી પહેલું પાણું, વર્ષિતપનું પાણું આ નગરીમાં શ્રેયાસ કુમારે કરાવ્યું હતું અને આપ મેઘરથ કુમાર પણ ત્રીજા ભવે આ જ નગરીમાં તીર્થંકરપણે અવતરશે અને આ બાજુ ઊંચો રમણીય પહાડ દેખાય છે તે જુઓ, એ સમ્યક શિખર શાશ્વત તીર્થ છે, અનંત જીવો ત્યાંથી સિદ્ધને પામ્યા છે, આપ પણ ત્યાંથી મોક્ષ પામશો. આ રીતે ભરત ક્ષેત્ર બતાવીને દેવોએ વિમાન વડે લવણ સમુદ્ર ઓળંગ્યો ને બીજા ઘાતુકી ખંડ દ્વીપમાં આવ્યા. ત્યાં બિરાજમાન સ્વયંપ્રભ વગેરે 8 તીર્થંકર ભગવંતોના દર્શન કરીને પછી ત્રીજા પુષ્કર દ્વીપમાં આવ્યા. ત્યાં પણ તીર્થંકર ભગવંતોના સમોસરણ વગેરેના દર્શન કર્યા. પાંચે મેરુના દર્શનથી તેમજ વારંવાર તીર્થંકર ભગવંતોના દર્શનથી સૌને અતિ આનંદ થયો હતો. અંતે પુષ્કર દ્વીપની વચ્ચે આવેલા મનુષ્યોત્તર પર્વત ઉપર 4 દિશામાં 4 શાશ્વત જિનાલયોના દર્શન કર્યા. પછી વિમાનને વિદેહ ક્ષેત્ર તરફ પાછું વાળતા તે દેવોએ કહ્યું કે હે સ્વામી, મનુષ્યોના ગમનની હદ અહીં પૂરી થાય છે. અમે આપને ભક્તિપૂર્વક 18 દ્વીપના તીર્થોની તેમજ તીર્થંકરોની યાત્રા કરાવી, હવે અહીંથી આગળ મનુષ્યોનું ગમન નથી. મેઘરથ અને દ્રઢરથ કુમાર 18 દ્વીપની યાત્રાથી પ્રસન્ન થયા ને પુનઃ પુંડરકિની નગરીમાં આવ્યા. તે બંને દેવો તેમને વંદન કરીને ચાલ્યા ગયા. અહો, સજ્જન પુરુષો તેમના ઉપર કરેલા થોડા ઉપકારને પણ ભૂલતા નથી અને તેમાં પણ બીજા બધા ઉપકારો કરતા એ ધર્મનો ઉપકાર તો સૌથી મહાન છે. ભગવાન શાંતિનાથ પૂર્વ ભવમાં 18 દ્વીપની યાત્રા પૂરી. આ બાજુ ધનરથ મેઘરથ એક વર્તમાન તીર્થંકર અને એક ભાવિ તીર્થંકર એવા પિતા પુત્રે અનેક વર્ષો સુધી સાથે રહીને પુંડરકિની નગરીને શોભાવી, ઉત્તમ ધર્મશાસન વડે પ્રજાજનોને સુખી કર્યા. એકવાર મોક્ષની કાળ લબ્ધિથી પ્રેરિત થયેલા મહારાજા ધનરથ તીર્થંકરને સ્વયંભૂતપણે સંસારથી વૈરાગ્ય જાગ્યો. તેમણે મેઘરથને રાજ્ય સોંપ્યું ને પોતે વનમાં જઈ જીન દીક્ષા ધારણ કરી. દેવોએ તેમના દીક્ષા કલ્યાણકનો મહોત્સવ કર્યો. ધનરથ મુનિરાજ શુકલ ધ્યાન વડે કેવળ જ્ઞાન પ્રગટ કરીને તીર્થંકર થયા ને એ દિવ્ય ધ્વનિ વડે ઘણા જીવોને મોક્ષનો માર્ગ બતાવતા હોવા વિદેહ ક્ષેત્રમાં વિચરવા લાગ્યા. આ તરફ મહારાજા મેઘરથ મહાન પુણ્યોદયથી પુંડરકિની નગરનું રાજ્ય સંભાળતા હતા. તેઓ શુદ્ધ સમ્યક દર્શનના ધારક અને અવધિ જ્ઞાની હતા. વ્રત અને શીલ ગુણોથી શોભતા હતા. પંચ પરમેશ્ઠી પ્રત્યે વિનયવંત અને જીનવાણીના રસિક હતા. દાન ધર્મના પણ જાણકાર હતા ને સુપાત્ર જીવોને આદરપૂર્વક દાન દેતા હતા. ભાવિ તીર્થંકર એવા તે મહારાજા મેઘરથ એક વાર અષ્ટાનિકા પર્વમાં જીન પૂજા કરીને ઉપવાસપૂર્વક સભામાં બેઠા હતા. તે જૈન ધર્મનો ઉપદેશ વડે અહિંસા ધર્મનું સ્વરૂપ સમજાવતા હતા. એવામાં એક આશ્ચર્યકારી બનાવ બન્યો. એકાએક ત્યાં એક કબૂતર આવ્યું. તે ભયથી ધ્રુજતું હતું. તેની પાછળ એક ભયંકર ગીધ હતું. ભયભીત કબૂતરે ગીધથી બચવા મેઘરથ રાજાનું શરણ લીધું. તરત તે ગીધ મનુષ્યની ભાષામાં બોલ્યું, હે મહારાજ, આપ દયાળુ છો, દાનેશ્વરી છો, હું બહુ જ ભૂખ્યું છું ને માંસ જ મારો ખોરાક છે, માટે આ કબૂતર મને આપી દો, નહીતર હું ભૂખથી મરી જઈશ. તમારે કબૂતરની રક્ષા કરવી હોય તો તેના ભારોભાર માંસ તમારા શરીરમાંથી કાપીને મને આપો. ગીધ પંખીને મનુષ્યની ભાષામાં બોલતું જોઈને સભામાં સૌને આશ્ચર્ય થયું. નાના ભાઈ દ્રઢરથે મેઘરથને પૂછ્યું કે હે પૂજ્ય બંધુ, આ ગીધ પક્ષી મનુષ્યની ભાષા કેમ બોલે છે? તેમાં શું રહસ્ય છે? ત્યારે મેઘરથે અવધિ જ્ઞાનથી બધું જાણીને કહ્યું કે સાંભળો, હું તેનું રહસ્ય ખુલ્લું કરું છું. કબૂતર અને ગીધનો પ્રસંગ, દેવ દ્વારા પરીક્ષા અને દાનનું સ્વરૂપ. આ કબૂતર અને ગીધ બંને જીવો પૂર્વભવમાં વણિક પુત્રો હતા અને સગા ભાઈ હતા. તેઓ અત્યંત લોભી હતા, તેથી ધનને માટે લડ્યા અને એકબીજાને મારી નાખીને તેઓ આ કબૂતર તથા ગીધ થયા છે. કશાયથી જીવને કેવા દુઃખ સહન કરવા પડે છે તે જાણીને હે ભદ્ર જીવો, તમે કશાય છોડો, વેરભાવ છોડો. ભાવિ તીર્થંકરના દર્શનથી તેમજ તેમના મોઢે પોતાના પૂર્વભવની વાત સાંભળીને તે બંને પક્ષીઓનું ચિત્ત શાંત થયું. વેરભાવ છોડીને તેઓ મેઘરથની વાત સાંભળવા લાગ્યા. રાજા મેઘરથે કહે છે, આજે ઇન્દ્રસભામાં ઇન્દ્ર મહારાજાએ મારી પ્રશંસા કરી કે રાજા મેઘરથ ભાવિ તીર્થંકર છે, આત્મજ્ઞાની છે, જૈન સિદ્ધાંતમાં કુશળ છે, દાન ધર્મનું સ્વરૂપ જાણનારા વિવેકી છે, મહાન દાતા છે. મારી આ પ્રશંસા સાંભળીને એક દેવથી તે સહન ન થયું, તેથી તે દેવ મારી પરીક્ષા કરવા અહીં આવ્યો છે ને ગીધના શરીરમાં પ્રવેશીને મનુષ્યની ભાષામાં આ કબૂતરની માંગણી કરી રહ્યો છે. આમ કહીને મેઘરથે તે દેવના પૂર્વભવ પણ બતાવ્યા અને પછી કહ્યું, ગીધના શરીરમાં રહેલા હે દેવ, સાંભળ, તારી માંગણી અનુચિત છે. કબૂતર એ કંઈ ભક્ષ્ય નથી, તેમજ તે દાનમાં દેવાની વસ્તુ પણ નથી. માંસ વગેરે અભક્ષ્ય વસ્તુનું દાન દેવાનો ધર્મમાં નિષેધ છે. માંસ ભલે પોતાના શરીરનું હોય તો પણ તે દાનમાં દેવા યોગ્ય વસ્તુ નથી. તેમજ ગીધ વગેરે માંસ ભક્ષી જીવો દાન દેવા માટે પાત્ર પણ નથી. હા, પૂર્વે કબૂતરના બદલામાં પોતાનું શરીરનું માંસ દાન તરીકે દેનાર એક અજ્ઞાની રાજાની વાત લોકોમાં પ્રસિદ્ધ છે, પણ તે વાત ધર્મ સિદ્ધાંતમાં માન્ય નથી. તેમજ તે રાજા કે તે દાન પ્રશંસનીય પણ નથી. અરે, શું માંસનું દાન દેવાય? નહીં, એ તો પાપ છે, હિંસા છે, અવિવેક છે, લેનાર અને દેનાર બંનેને દુર્ગતિનું કારણ છે. તો દાનનું સ્વરૂપ સાચું શું છે? એમ પૂછતા મહારાજા મેઘરથ કહે છે, હે ગીત, હે દેવ, હે સભાજનો, તમે દાનનું સત્ય સ્વરૂપ સાંભળો. દાન એવી વસ્તુનું દેવું જોઈએ કે જે નિર્દોષ હોય, સ્વ પર એટલે કે દેનાર અને લેનાર બંનેને હિતકારી હોય અને જ્ઞાન તથા સંયમનું સાધન હોય. માંસાદી અભક્ષ્ય વસ્તુઓ દાનમાં દેવાય નહીં. આહાર દાન કે ઔષધ દાન પણ મધ, માંસ, ઈંડા, દારૂ, માછલાનું તેલ વગેરે સંબંધ વગરનું હોવું જોઈએ. એવી અભક્ષ્ય વસ્તુઓનું પોતાને પણ ભક્ષણ ન કરાય ને બીજાને દાનમાં પણ ના દેવાય. દાન સામા બદલાની આશા વગર દેવું જોઈએ. દાન એવા સુપાત્ર જીવોને આદરપૂર્વક દેવું જોઈએ કે જેઓ ધર્મના સાધક હોય. રત્નત્રયવંત, મુનિ, શ્રાવક, ધર્માત્મા, સાધર્મી વગેરે સુપાત્ર જીવોને આદરપૂર્વક દાન દેવું તે શ્રેષ્ઠ દાન છે. અને આવું સુપાત્ર દાન તે ગ્રહસ્થ શ્રાવકોનું મુખ્ય કાર્ય છે. યોગ્ય વસ્તુનું દાન એવી વિધિથી દેવું જોઈએ કે જે સ્વ પરને હિતનું કારણ થાય ને જેનાથી મોક્ષ માર્ગનો લાભ થાય. જો ગીધને આ કબૂતર દાનમાં દઈએ તો બિચારા કબૂતરને કેટલું દુઃખ થાય, તેમજ ગીધને પણ તેના માંસનું ભક્ષણ કરવાથી કેટલું મોટું પાપ લાગે, બંનેનું અહિત જ થાય. વળી માંસનું દાન દેનારને પણ હૃદયમાંથી દયાધર્મનો નાશ થઈ જાય ને હિંસાનું મહાન પાપ લાગે. માટે આ કબૂતર કે માંસ વગેરે અશુદ્ધ વસ્તુ દાન દેવા યોગ્ય નથી. માંસની ઈચ્છા કરનારા જીવ દાન માટે પાત્ર નથી અને એવું દાન કરનાર જીવ દાતા પણ નથી. શુદ્ધ ભાવનાથી શુદ્ધ વસ્તુ ધર્મના સુપાત્ર જીવને નિર્દોષ વિધિથી દેવી તે જ સાચું દાન છે ને તેનું ફળ પણ મહાન છે. આ પ્રમાણે મેઘરથ રાજાએ યુક્તિપૂર્વક દાનનું સ્વરૂપ સમજાવ્યું. ત્યારે ગીધના શરીરમાં રહેલા પરીક્ષા કરવા આવેલો તે દેવ તેમના વિતરાગી ઉપદેશથી ઘણો પ્રભાવિત થયો. તેણે પ્રગટ થઈને મેઘરથ રાજાની સ્તુતિ કરી. હે દેવ, આપ દાન ધર્મના યથાર્થ જ્ઞાતા છો. ભગવાન ઋષભદેવ વખતે ભરત ક્ષેત્રની જે ભૂમિમાં હસ્તિનાપુરમાં દાન તીર્થનું પ્રવર્તન થયું છે તે જ ભૂમિમાં આપ ત્રીજા ભવમાં તીર્થંકર થવાના છો. ઇન્દ્રે મહારાજે આપના ગુણોની જે પ્રશંસા કરી હતી તે ગુણો મને નજરે જોઈને હું ધન્ય બન્યો. આ પ્રમાણે સ્તુતિ કરીને તે દેવ ચાલ્યો ગયો. ગીધ અને કબૂતરનો જીવ પણ મેઘરથ રાજાનો ઉપદેશ સાંભળીને પ્રભાવિત થયા ને ધર્મના સંસ્કારપૂર્વક દેહ છોડીને વ્યંતર દેવ થયા. તે બંને દેવોએ આવીને મેઘરથ સ્વામીનો ઉપકાર માન્યો. હે દેવ, તમે અમને જૈન ધર્મનું ને દાનનું સ્વરૂપ સમજાવીને મહાન ઉપકાર કર્યો છે. તમારી કૃપાથી જ અમે તુચ્છ પશુ પર્યાયમાંથી છૂટીને દેવ થયા છીએ. આ રીતે ભાવિ તીર્થંકર એવા તે મહાત્મા બે ભવથી અનેક દેવો વડે પૂજાય છે. બંને ભવમાં તીર્થંકરના પુત્ર થયા ને ઇન્દ્રે તેમની પ્રશંસા કરી. દેવોએ આવીને પરીક્ષા કરી પણ એ મહાત્મા તો નિંદા પ્રશંસાથી પેલે પાર એવી ધર્મ સાધનામાં આગળ વધતા જ રહ્યા. બે વાર તીર્થંકરના પુત્ર થયા, ચક્રવર્તી પણ થયા, છતાં પોતાના ચૈતન્ય વૈભવની મહત્તા તેઓ કદી ન ચૂક્યા. ચૈતન્ય રસ સિવાય બીજે ક્યાંય તેઓ સંતુષ્ટ નતા થતા. એ રીતે સર્વત્ર નિર્મોહપણે આત્માને મોક્ષના માર્ગમાં ચલાવતા ચલાવતા આપણા ચરિત્ર નાયક હવે તો ભવ સમુદ્ર કિનારે આવી પહોંચ્યા છે. આહા, એ તીર્થંકરનું પૂર્વ જીવન પણ અદ્ભુત આશ્ચર્યકારીને ધન્ય છે. સાક્ષાત તીર્થંકર જીવનની તો વાત જ શી કરવી. મહારાજા મેઘરથ મહાન રાજ્યની વચ્ચે રહીને પણ ઉત્તમ શ્રાવક ધર્મનું પાલન કરતા હતા. સામાયિક વગેરે વ્રતોના પાલનપૂર્વક તેઓ પોતાની આત્મશુદ્ધિને વધારતા હતા. તેમનું ચિત્ત સંયમ ભાવનામાં રમતું હતું. સંયમધારી મુનિવરોને દેખીને તેઓ અતિ પ્રસન્ન થતા હતા. એકવાર આકાશ માર્ગે ચારણ રુદ્ધિધારક મુનિવરો પધારતા તેમણે મહાન ભક્તિપૂર્વક શુદ્ધ આહાર દાન કર્યું. ત્યાં તો આકાશમાં દેવોએ વાજા વગાડ્યા ને રત્નવૃષ્ટિ થઈ. આહા, જે મુનિવરોને ભક્તિથી આહાર દાન દેવાનો આવો મહિમા છે તે મુનિદશાના મહિમાની તો શી વાત કરવી. તે મહારાજા રત્ન વૈભવમાં જ ન લલચાયા પણ મુનિદશાના રત્નત્રય પ્રાપ્ત કરવા માટે તેનું ચિત્ત લલચાયું. આહા, હું ક્યારે આવો મુનિદશા પ્રાપ્ત કરું. ઇન્દ્રસભામાં પ્રશંસા અને દેવીઓ દ્વારા પરીક્ષા. આત્મસાધનામાં તત્પર રહેનારા ને સંયમની ભાવનામાં ઝૂલનારા મહારાજા મેઘરથે એકવાર પર્વતિથિમાં પૌષધ ઉપવાસ કર્યો હતો. આખો દિવસ ધર્મ સાધનામાં વિતાવીને રાત્રે એકાંત ઉદ્યાનમાં જઈને તે ધર્માત્મા ધ્યાનમાં ઊભા. તે ધીર વીર મહાત્મા પ્રતિજ્ઞાપૂર્વક પ્રતિમા યોગને ધારણ કરીને એકાગ્ર ચિત્તથી મેરુ સમાન અચલપણે આત્મધ્યાન કરતા હતા. કોઈ કોઈ વાર નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગી થઈને મુનિ સમાન શોભતા હતા. એવામાં એક વિશેષ ઘટના બની. શું બન્યું તે હવે જોઈએ. ઈશાન સ્વર્ગની ઇન્દ્રસભામાં ઇન્દ્રે આશ્ચર્યપૂર્વક તેમની પ્રશંસા કરી. અહો, તે મહાત્માને ધન્ય છે. તે સમ્યક્વાદી ગુણોના સાગર છે, જ્ઞાની છે, વિદ્વાન છે, અત્યંત ધૈર્યવાન છે, શીલવાન છે. અત્યારે તેઓ મેરુ સમાન અચલ આત્મધ્યાન કરી રહ્યા છે. આત્મચિંતનમાં તેમની તત્પરતા દેખીને આશ્ચર્ય થાય છે. અહો, તેમને નમસ્કાર હો, નમસ્કાર હો. આ રીતે ઇન્દ્રે પ્રશંસા કરી ત્યારે દેવો આશ્ચર્ય પામ્યા ને પૂછ્યું કે હે નાથ, અત્યારે આપ ક્યાં સજ્જનની સ્તુતિ કરી રહ્યા છો. મનુષ્ય લોકમાં એવા તે કોણ મહાત્મા છે કે જેના વખાણ આ દેવસભામાં થાય. ત્યારે ઇન્દ્રે કહ્યું કે હે દેવો સાંભળો, મનુષ્ય લોકમાં વિદે ક્ષેત્રમાં અત્યારે મેઘરથ રાજા ધ્યાનમાં ઊભા છે, તેમની પ્રશંસા મેં કરી, તેઓ એક ભવ પછી ભરત ક્ષેત્રમાં શાંતિના તીર્થંકર થવાના છે, તેમણે શરીરનું પણ મમત્વ છોડીને અત્યારે પ્રતિમા યોગ ધારણ કર્યો છે ને આશ્ચર્યકારી આત્મ ધ્યાનમાં ઊભા છે, તેમનો શીલ ગુણ પણ અદ્ભુત છે। ઇન્દ્રસભામાં પ્રશંસા અને દેવીઓ દ્વારા પરીક્ષા તથા સ્તુતિ। ઇન્દ્રની વાત સાંભળીને બીજા દેવો તો પ્રસન્ન થયા, પણ બે દેવીઓ તેમની પરીક્ષા કરવા માટે પૃથ્વી પર આવીને તેમને ધ્યાનમાંથી ડગાવવા માટે ઉપદ્રવ કરવા લાગી। પરંતુ મહારાજા મેઘરથ તો કાયા અને માયા બંનેથી પાર એવા સમતા ભાવમાં જ લીન હતા। અત્યંત ધીર વીર ને સમુદ્ર જેવા ગંભીર તેઓ પોતાના પરમાત્મ તત્વના આનંદમાં મશગુલ હતા। તેમના પરિણામ અત્યંત શાંત હતા। આત્મા સિવાય બીજે ક્યાંય તેમનું ચિત્ત લાગ્યું ન હતું। આહાહા, જાણે કે ઉપસર્ગને લીધે વસ્ત્રોથી ઢકાયેલા કોઈ મુનિરાજ ઊભા હોય એવા તે લાગતા હતા। સ્વર્ગમાંથી આવેલી દેવીઓએ અનેક પ્રકારના ઉપસર્ગ શરૂ કર્યા। કાયરના તો કાળજા કંપી ઉઠે એવા ભયંકર દ્રશ્યો ખડા કર્યા, તેમજ મનોહર હાવભાવ, ગીત, વિલાસ, આલિંગન વગેરે રાગ વર્ધક કામ ચેષ્ટાઓ કરી કરીને તેમને ધ્યાનથી ડગાવવા ઘણો ઉપદ્રવ કર્યો, પણ મેઘરથ તો મેરુ જેવા અકંપ જ રહ્યા। અરે, મોક્ષના આનંદમાં જેનું મન લાગેલું હોય એ તે કઈ વિષયોમાં લલચાય? બહારમાં શું ચેષ્ટા થાય છે એનું લક્ષ્ય પણ એમને ક્યાં છે? અંતે દેવીઓ થાકી છેવટે તિરસ્કાર ભરેલા વચનો બોલી કાયાની અનેક અનેક બિહામણી ચેષ્ટાઓ કરી, પણ એ ધ્યાની વીર આત્મધ્યાનથી ન ડગ્યા ને તે ન જ ડગ્યા। દુષ્ટ દેવીઓ એમના વૈરાગ્ય બખ્તરને ભેદી ન શકી, ઉપયોગને નિજ પરમાત્માની અંદર ગોપવીને જે બેઠા છે તેને બહારના ઉપદ્રવો શું કરી શકે? પરમાત્મ તત્વમાં તેનો પ્રવેશ જ ક્યાં છે? જેમ વીજળીનો વજ્ર કડાકા પર પણ મેરુને નથી હલાવી શકતા, તેમ દેવીઓની રાગ ચેષ્ટા એ મહાત્માના મન મેરુને જરાય ડગાવી ન શક્યા। અંતે દેવીઓ હારી ગઈ। તેમને ખાતરી થઈ ગઈ કે ઇન્દ્રરાજે જે પ્રશંસા કરી હતી તે યથાર્થ છે। આ પ્રમાણે તેમના ગુણોથી પ્રસન્ન થઈને તે દેવીઓએ તેમને વંદન કર્યા, ક્ષમા માગી ને તેમની સ્તુતિ કરીને પોતાના દેવલોકમાં ચાલી ગઈ। રાત્રિ પૂરી થતાં મહારાજા મેઘરથે નિર્વિઘ્નપણે પોતાનો કાર્યોત્સર્ગ પૂરો કર્યો। આહા, સદા આત્મચિંતનમાં તત્પર આવા ધર્માત્માઓને ધન્ય છે કે જેમનું જ્ઞાન, શીલ અને ધ્યાન પ્રશંસનીય છે ને દેવો દ્વારા પણ જેમનું મન ડગતું નથી। મોક્ષને સાધનારા મહાત્માઓની શૂરવીરતા ખરેખર અદ્ભુત આશ્ચર્યકારી છે। ભગવાન શાંતિનાથના ત્રીજા પૂર્વભવની મંગલકથા ચાલી રહી છે। વિદેહની પુંડરકીની નગરીમાં મહારાજા મેઘરથ તેમના ભાઈ દ્રઢરથની સાથે રાજ્ય કરી રહ્યા છે। બંને ભાઈઓને ધર્મ અર્થ કામની સાથે મોક્ષ સાધનાનો પુરુષાર્થ પણ ચાલુ જ છે। મેઘરથની મહારાણીનું નામ પ્રિય મિત્રા છે, તે પણ ધર્મ સાધનામાં સાથ આપી રહી છે। તે શીલવાન, ગુણવાન અને અતિશય રૂપવાન છે। એકવાર ઇન્દ્રસભામાં ઇન્દ્રાણીએ તે પ્રિય મિત્રાના ગુણની તેમજ રૂપની પ્રશંસા કરી, તેથી બે અપ્સરાઓ આશ્ચર્યપૂર્વક તેનું રૂપ જોવા માટે સ્વર્ગમાંથી પુનર્કિણી નગરીમાં આવી। તે વખતે મહારાણી અલંકાર ઉતારીને સાદા વેશમાં હતી। અલંકાર વગરના તેના સાદા રૂપની સુંદરતા પણ દેખીને તે દેવીઓ આશ્ચર્ય પામી અને કહ્યું કે હે મહારાણી, તારા રૂપની જેવી પ્રશંસા અમે ઇન્દ્રસભામાં સાંભળી હતી તેવું જ રૂપ અમે નજરે જોયું। ત્યારે ઇન્દ્રસભામાં મારા રૂપના વખાણ થયા એવા ગર્વથી તે પ્રિય મિત્રાએ કહ્યું, હે દેવીઓ, હમણાં નહીં, બે ઘડી પછી જ્યારે હું વસ્ત્ર અલંકારનો શણગાર સજીને તૈયાર થાવ ત્યારે તમે મારું અદ્ભુત રૂપ જોજો. બે ઘડી પછી વસ્ત્રલંકારથી સુસજ્જ થઈને તે મહારાણી સિંહાસન પર બેઠી. પરંતુ ત્યારે તેનું રૂપ જોઈને બંને દેવીઓએ પ્રસન્ન થવાને બદલે નિરાશાથી માથું ધુણાવ્યું. રાણીએ પૂછ્યું, કેમ? દેવીએ કહ્યું કે હે સૌભાગી, પહેલા શણગાર વગર તારું સુંદર રૂપ અમે જોયું હતું તેવું અત્યારે રહ્યું નથી. 16 શણગાર સજવા છતાં અત્યારે તારા રૂપમાં કંઈક વિકૃતિ આવી ગઈ છે. એ સાંભળતા જ રાણી એકદમ ઉદાસ થઈ ગઈ. તેણે પોતાના સ્વામી મેઘરથ સામે જોયું. તેમણે કહ્યું, હા દેવી, આ અપ્સરાઓની વાત સાચી છે. તારા મુખની શોભામાં કમી દેખાય છે. અરે, દેહરૂપની આવી ક્ષણભંગુરતા દેખીને તે રાણી એકદમ વૈરાગ્ય પામી ને દીક્ષા લેવા તૈયાર થઈ. ત્યારે મહારાજા મેઘરથે તેને ધૈર્ય બંધાવ્યું કે હે દેવી, હમણાં દીક્ષા ન લ્યો, થોડો વખત ખમી જાઓ. મારું ચિત્ત હવે રાજભોગોથી ઉદાસ થયું છે, એટલે થોડા સમયમાં તીર્થંકર પ્રભુનો સુયોગ થતાં આપણે બંને સાથે જ દીક્ષા લેશું. ઉપરના પ્રસંગને થોડા દિવસ વીત્યા ત્યાં એક વાર પરમ પિતા ભગવાન ધનરથ તીર્થંકર તે નગરીમાં પધાર્યા. પિતા અને પ્રભુ પધાર્યાની વધામણી સાંભળતા જ મેઘરથના હર્ષનો પાર ન રહ્યો. આહા, મહાન ભાગ્યોદયથી ધર્મનું કલ્પવૃક્ષ મારા આંગણે આવ્યું એમ સમજી તે મેઘરથ રાજા પરિવાર સહિત મોટા ઉત્સવપૂર્વક સમોસરણમાં ગયા. એક તો પોતાના પિતા અને વળી તીર્થંકર, તેમના દર્શનથી મહાન આનંદ થયો. જેવો આનંદ પરમપિતા ભગવાન આદિનાથના દર્શનથી મહારાજા ભરતને થતો, તેવો જ આનંદ પરમપિતા ધનરથ તીર્થંકરના દર્શનથી રાજા મેઘરથને થયો. સૌએ ભક્તિથી પરમાત્માની વંદના કરી ને તેમની દિવ્ય વાણી સાંભળી. આહા, એક તીર્થંકરના શ્રીમુખથી તેમના જ પુત્ર અને ભાવિ તીર્થંકર ધર્મોપદેશ સાંભળી રહ્યા છે. સાથે તેના ભાઈ ભાવિ ગણધર પણ બેઠા છે. ભગવાનની વાણીમાં સમ્યકત્વથી માંડીને મોક્ષની સાધના સુધીનું વર્ણન આવ્યું. રાગ વગરના શુદ્ધ ઉપયોગ વડે જ આત્મસાધનાની શરૂઆતને પૂર્ણતા થાય છે એમ ભગવાને બતાવ્યું. પ્રભુની વાણીમાં મોક્ષ સાધનાનું અદ્ભુત વર્ણન સાંભળીને રાજા મેઘરથનું ચિત્ત મોક્ષને સાધવા ઉત્સુક બન્યું. તેઓ સંસાર છોડી મુનિદીક્ષા લેવા તૈયાર થયા. તેમના ભાઈ દ્રઢરથ પણ તેમની સાથે જ દીક્ષા લેવા તૈયાર થયા. મેઘરથે તેને રાજ્ય સંભાળવા માટે કહ્યું, પણ દ્રઢરથે કહ્યું કે હે પૂજ્ય બંધુવર, જે રાજપાટ વિષય ભોગોને તમે અસાર જાણીને છોડી રહ્યા છો તો હું પણ તેને અસાર જ સમજું છું. તમે જેને છોડવા ચાહો છો તેનું ગ્રહણ કરવાનું મને શા માટે કહો છો? તમે આ બધાનો મોહ છોડી રહ્યા છો તો હું તેના મોહમાં કેમ અટકું? હું તમારો ભવોભવનો સાથીદાર ભાઈ છું ને મોક્ષ થતા સુધી તમારી સાથે જ રહીશ. એટલે હું પણ તમારી સાથે જ દીક્ષા લઈને પરમપિતાના ચરણોમાં રહીશ. આ રીતે ધનરથ તીર્થંકરના ચરણોમાં તેમના પુત્રો મેઘરથ તથા દ્રઢરથ બંને જીન દીક્ષા અંગીકાર કરી. તેમની સાથે બીજા 7000 રાજાઓએ દીક્ષા લીધી, તેમજ મહારાણી પ્રિય મિત્રા વગેરે અનેક શ્રાવિકાઓ પણ દીક્ષા લઈને આરિકા બની. દીક્ષા લઈને મેઘરથ દ્રઢરથ બંને મુનિવરોએ આત્મધ્યાન વડે શુદ્ધ રત્નત્રય ધારણ કર્યા, ઉત્તમ તપ કર્યો ને 12 અંગનું જ્ઞાન પ્રગટ કરી શ્રુત કેવડી થયા. તેઓ સદાય ઉત્તમ વૈરાગ્ય ભાવનાઓમાં તત્પર રહેતા હતા. ધનરથ તીર્થંકરના ચરણ સાનિધ્યમાં મેઘરથ મુનિરાજે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ કર્યું, તેમજ દર્શન વિશુદ્ધિ વગેરે 16 ઉત્તમ ભાવનાઓ વડે સર્વોત્કૃષ્ટ એવી તીર્થંકર પ્રકૃતિ બાંધવાનો પ્રારંભ કર્યો. જાણે કે એક તીર્થંકર પિતા પાસેથી તેમના જ પુત્ર તીર્થંકરપણાનો વારસો લીધો. પિતા ધનરથ પ્રભુ તો પૂર્વે બાંધેલી તીર્થંકર પ્રકૃતિને છોડતા હતા, ત્યારે પુત્ર મેઘરથ મુનિરાજ ભવિષ્યમાં તીર્થંકર થવા માટે નવી તીર્થંકર પ્રકૃતિને બાંધતા હતા. તો શું ધનરાજ તીર્થંકરે છોડેલા તે જ તીર્થંકર પ્રકૃતિના પરમાણુ મેઘરત મુનિના આત્મામાં પ્રવેશતા હશે? આશ્ચર્ય છે. જ્ઞાની ધ્યાની બંને મુનિવરો અનેક વર્ષો સુધી સાથે વિચર્યા અને તેઓ ઉપવાસ આદિ બાહ્ય તપ તેમજ આત્મધ્યાન વગેરે અંતરંગ તપ કરતા હતા. તેઓ ઠંડી ગરમી વગેરે સમસ્ત પરિસર સહન કરતા હતા. જો કે વિશેષ પુણ્ય યોગને લીધે ઋતુઓ તેમને અનુકૂળ જ રહેતી હતી ને બહારમાં બીજા ઉપદ્રવો પણ આવતા ન હતા. ગમે તેવી પરિસ્થિતિમાં તેઓ ક્રોધાદિ કશાય થવા દેતા ન હતા. વિતરાગી શાંત ભાવ વડે ઉત્તમ ક્ષમા માર્દવ આર્જવ શૌચ સંયમ સત્ય તપ ત્યાગ આકિંચિન્ય અને બ્રહ્મચર્ય એ 10 ધર્મોનું પાલન કરતા હતા. વૈરાગ્યની વૃદ્ધિ અર્થે તથા કર્મોની હાનિ અર્થે તેઓ સદાય અધ્રુવ અશરળ એકત્વ અન્યત્વ અસુચિ સંસારત્વ આશ્રવ સંવર નિજરા લોક અને ધર્મ અને બોધિ દુર્લભતા એ 12 અનુપ્રેક્ષાઓનું ચિંતન કરતા હતા. તે વૈરાગ્ય ભાવનાઓનું ચિંતન તેમના ચિત્તમાં આનંદ ઉપજાવતું હતું અને વારંવાર શુદ્ધ ઉપયોગ વડે નિર્વિકલ્પ મોક્ષ સુખને વેદન તેઓ કરતા હતા. શુદ્ધ ઉપયોગી મુનિમાં અને સિદ્ધમાં શું કાંઈ ફેર છે? બહાર રહેલા જીવો તેમનામાં અંતર દેખે તો ભલે દેખે, તેમને પોતાને તો નિર્વિકલ્પ આનંદમાં લીનતા જ હોવાથી કોઈ દ્વેત દેખાતું નથી. આહા હા, આથી વિશેષ એ મુનિ દશાનો મહિમા તો શું લખીએ. એ અતિન્દ્રિય સુખને આ ઇન્દ્રિયજન્ય અક્ષરો વડે કેમ બતાવી શકાય? આવી આનંદમય દશામાં ઝૂલતા ઝૂલતા એ મેઘરથ દ્રઢરથ મુનિવરો અનેક વર્ષો સુધી વિચર્યા ને ધર્મોપદેશ વડે કેટલાય જીવોનું કલ્યાણ કર્યું. 64 મહાન વૃદ્ધિઓમાંથી કેવળ જ્ઞાન સિવાયની લગભગ બધી વૃદ્ધિઓ તેમને પ્રગટી હતી, પરંતુ તે લબ્ધિઓનો ઉપયોગ કરવામાં તેમનું લક્ષ્ય જ ન હતું. તેમનું લક્ષ્ય તો ચૈતન્યની સાધનામાં ચોંટ્યું હતું. જ્યારે તેમનું આયુ એક જ માસ બાકી રહ્યું ત્યારે તેમણે વિધિપૂર્વક સમાધિમરણ કરવા માટે પ્રયોગગમન સંન્યાસ ધારણ કર્યો. દેહની અત્યંત ઉપેક્ષા કરીને તેઓ ધ્યાન સ્વાધ્યાયમાં જ રહેવા લાગ્યા. તેમણે આહાર પાણી સર્વથા છોડી દીધા. તેઓ પોતાના શરીરને કોઈ પ્રકારની સાર સંભાળ કરતા ન હતા તેમજ બીજા પાસે કરાવતા પણ ન હતા. મહાન શૂરવીરતાપૂર્વક તેઓ 4 આરાધનામાં તત્પર હતા. પરિણામની વિશુદ્ધિ વધતા વધતા તેઓ શુકલ ધ્યાનમાં આરૂઢ થયા ને ઉપશમ ભાવથી ગુણસ્થાન શ્રેણી ચડવા માંડ્યા. રાગ દ્વેષ મોહને ઉપશમ કરીને તેઓ 11મા વિતરાગી ગુણસ્થાને પહોંચ્યા અને વિતરાગી યથાખ્યાત ચારિત્ર સહિત ઉત્તમ સમાધિપૂર્વક દેહ છોડીને તેઓ સંસારના સર્વોત્કૃષ્ટ સ્થાન એવા સર્વાત સિદ્ધિદેવ લોકમાં ઉપજ્યા.